તારીખ 21-10-1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 20 અને 21 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 207
સાધક મુનિરાજને પોતાના આંગણે દેખીને ધર્માત્માને પણ વિશેષ ભક્તિભાવના પરિણામ થાય છે. પોતાને રાગરહિત ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ છે અને ધર્માત્માને અંતરંગમાં તો પોતાને રાગરહિત ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ છે. જે સ્વભાવની દ્રષ્ટિ છે એમાં એમ છે કે હું તો ત્રિકાળ શુદ્ધ પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપે છું. ત્રિકાળ વિતરાગ સ્વરૂપે હોવાથી અત્યારે પણ હું પૂર્ણ વિતરાગ સ્વરૂપે સ્વભાવે કરીને મારા વડે રાગ કરવો અશક્ય છે. છતાં પણ અવસ્થાનું જ્ઞાન છે ત્યારે પોતાની અવસ્થા જોઈને સર્વસંગ ત્યાગની ભાવના છે. સર્વસંગ પરિત્યાગ કરીને અસંગ દશામાં મુનિ દશામાં એકનું પોતાના સ્વરૂપનું આરાધન કરવું એવી ભાવના છે. અસંગની ભાવના એટલે આ છે. સર્વસંગ ત્યાગ કહો કે અસંગ સ્વરૂપની આરાધનાની ભાવના કહો, અસ્તિ અને નાસ્તિથી બંને એક જ વાત છે. જેને ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ છે એને અસંગ તત્વની આરાધનાની ભાવના હોય. જેને અસંગ તત્વની આરાધનાની ભાવના હોય એને સર્વસંગ પરિત્યાગનાની જ ભાવના આવે છે. કેમ કે પરસંગ છે એ વિકલ્પ વૃદ્ધિનું કારણ છે, રોકાવાનું કારણ છે, અથવા એ પર પ્રત્યેના પરિણામનું એક નિમિત્ત છે. તેથી પરસંગને છોડીને એકાંતમાં સ્વસંગ અસંગ તત્વનું આરાધન કરવું, એવી જ અસંગ તત્વની દ્રષ્ટિવાળાને ભાવના થાય છે, એવી જ ભાવના એને આવે છે. મુનિપણાની જેને ભાવના આવે છે. સર્વસંગ ત્યાગની ભાવના છે. મુનિ પ્રત્યે ભક્તિ આવી છે ને એટલે એ વાત લંબાવે છે કે એમને ભક્તિ કેમ આવી ધર્માત્માને, કે પોતાને એવા થવાની ભાવના છે. એવી એવું જે ઉચ્ચ પદ છે એ ઉચ્ચ પદની ભાવના પોતાને વર્તે છે એટલે એવું ઉચ્ચ પદ પુરુષાર્થથી જેણે પ્રાપ્ત કર્યું એવા મુનિરાજ પ્રત્યે એને બહુમાન અને ભક્તિના પરિણામ થયા વિના રહેતા. કેવી ભાવના બાકી છે. સર્વસંગનું બંધન તીક્ષ્ણ છેદીને આ સર્વસંગ ત્યાગ. કેવા પ્રકારે સર્વસંગ ત્યાગ? કે સર્વસંગનું સર્વપ્રસંગનું સર્વસંબંધનું બંધન તીક્ષ્ણપણે છેદીને. બંધન તો રાગથી છે. જેટલો પોતાનો રાગ છે એટલું બંધન છે. જીવને બંધન હોય તો માત્ર રાગ બંધન છે, આ સિવાય કોઈ બંધન નથી. પોતાના રાગે કરીને પોતે રોકાયો છે, સમ્યક દ્રષ્ટિ સમ્યક જ્ઞાની ધર્માત્મા તો સ્પષ્ટ જાણે છે કે જેટલો મને રાગ છે એટલો હું રોકાઉં છું, મારા સંયોગને કારણે રોકાઉં છું એવું બિલકુલ નથી, પોતાનો રાગ છે એટલો પોતે રોકાણ નથી એટલું સ્પષ્ટ જાણે છે. એવી સર્વસંગ ત્યાગની ભાવના છે. ત્યાં સાધક ગ્રહસ્થને આવા શુભભાવ આવે છે, આ પ્રકારના શુભભાવ એમને આવ્યા વિના રહેતા નથી. મુનિરાજ જોઈને આરદાનાદિની નવદા ભક્તિની જે ભાવના થાય છે એ સાધક દશાનું બહુમાન છે, એ આરાધનાનું બહુમાન છે. ખરેખર એ આરાધન મુનિ દશામાં થઈ રહ્યું છે એનું બહુમાન કરે છે, વિતરાગતાનું બહુમાન કરવામાં આવે છે. તે શુભરાગની જેટલી મર્યાદા છે તેટલી તે જાણે છે, અને એવો જે શુભરાગ ઉત્પન્ન થયો એની મર્યાદા એટલે કે એ ધર્મના પરિણામ નથી, પુણ્યબંધનના પરિણામ છે, પ્રશસ્ત રાગ છે, એનું કાર્ય એટલું કે આત્મકાર્ય નથી એવી મર્યાદા એ જાણે છે. ભલે અત્યંત ભક્તિના પરિણામ છે તો પણ એ શુભભાવના પરિણામ છે. મુનિરાજ પ્રત્યેનો ઉપયોગ જઈને જે શુભભાવ જેટલો ઉત્પન્ન થયો એ શુભની મર્યાદા જાણે છે, અંતરંગમાં શુદ્ધ પરિણતિ છે એને પણ જાણે છે, બે એક કાળે છે. એટલે જેટલો શુભરાગ ઉત્પન્ન થયો એ શુભરાગ કેટલી મર્યાદામાં ઉત્પન્ન થયો, જેટલી મર્યાદામાં ઉત્પન્ન થયો તેટલી મર્યાદાવાળો એ ભાવ છે એમ જાણે છે. એને છે વધારે પણ ન જાણે એટલે ધર્મ પણ ન જાણે, એને ઓછું પણ ન જાણે, કેમ આવ્યો એમ પણ ન જાણે. ગ્રહસ્થ હોય, આહારનો સમય હોય અને મુનિરાજનગરને વિશે પધારતા હોય તો એ જ્ઞાતા દ્રષ્ટા રહીને ઘરમાં ચાલ્યો જાય એમ નથી બનતું, એમ નથી બનતું. ભલે સમય દ્રષ્ટિ એને નિયમથી ત્યાં ભક્તિના જ પરિણામ આવે. મુનિરાજને દેખીને એને ભક્તિના પરિણામ આવે જ આવે, આવ્યા વિના રહે એમ જ બને. તો એ કેમ આવ્યો એ પ્રશ્ન નથી, જાણે છે કે આ કાળે એમ જ થાય બીજું થાય નહીં. હા છૂટી જાય, ઉપેક્ષા થઈ ને, મુનિરાજની ઉપેક્ષા થઈ. કેમ છૂટી જાય? કે મુનિરાજની ઉપેક્ષા થઈ, આરાધનાની ઉપેક્ષા થઈ. તો આરાધના ક્યાંથી રહી? જો આરાધનાની ઉપેક્ષા કરે બહારમાં તો અંદરમાં આરાધના રહીએ ને, કેવી રીતે બને? એવું કદી બનતો નથી. ભરત ચક્રવર્તી અને બાહુબલી વચ્ચે લડાઈ છે તો એમાં આરાધનાની લડાઈ નથી, એના આરાધક ભાવનો નિષેધ નથી. લડાઈનો ઇસ્યુ છે એ ખાલી રાજની વહેંચણીનો સવાલ છે. બાહુબલીજીનું એમ કહેવું છે કે જે તમારાથી ઓછા બળવાન હોય એ તો તમારા તાબેદાર હોય. બીજું, મને પિતાશ્રીએ જે અધિકારથી મને જે વેચીને મને મારા હકથી જે રાજ આપ્યો એ રાજ માગવાનો તમને કોઈ અધિકાર નથી, તો પિતાશ્રી તરફથી મળેલી ચીજ છે. તમે ચક્રવર્તી હો તો ભલે હો, પણ એ તો ચક્રવર્તી બધાથી બળવાન છે માટે બધા એને સરેન્ડર થાય છે, તાબે એના તાબેમાં આવે છે. હું ક્યાં ઓછો બળવાન છું? પરીક્ષા કરવી હોય તો આવો સામે, કોણ બળવાન છે સમજણ પડે તમને. ઠીક, એટલે એને પોતાના પુણ્યનો રસો છે. ચક્રવર્તી કહેશે કે નહીં? ચક્રવર્તી એ ચક્રવર્તી, એને છ ખંડમાં કોઈ એનો તાબેદાર ન હોય તો એ છ ખંડ દૂર રહે છે, એવું તો બને જ નહીં. બળવાન છું કે નથી બળવાન એમાં હું ક્યાં લડાઈ કરવાની ના પાડું છું? હું તો લડીને લઈ એમની આજ્ઞાથી હું મારું રાજ રાજુ છું. મારા રાજમાં રાજ કરું છું, એમની આજ્ઞાથી મને આપ્યું છે, મારો હક છે એમ સમજીને હું રાજ ભોગવું છું. તમે મારા હક ઉપર તરાપ મારો છો એવું મને લાગે છે. શું અને છતાંય તે કોઈ રાજા હોય, બળવાન હોય તો નબળાનો એને ખંડિયા રાજા તરીકે કરે, પણ હું તો નબળો નથી, હું તે બળવાન હતા. ચક્રવર્તીના પુણ્યમાં એવું બનતું નથી. ચક્રવર્તીના પુણ્યમાં તો જેટલા છ ખંડમાં હોય બધા એની અંદરમાં જ હોય, એને બહાર કોઈ રહી શકાય નહીં. અને લડાઈ કરીને નક્કી કરવું પડે, આ સીધી વાત છે. શું બતાવે છે કે અંતરંગની એની પરિણતિને પ્રસિદ્ધ કરે છે. અંદરમાં પરિણતિ ચાલુ છે પોતાને સાધક દશાની, બહારમાં કષાયની પરિણતિ ચાલુ છે. કષાય ઉગ્ર થયો, કષાય ઉગ્ર થયો તો જાગૃતિએ જોર કર્યું, સાથે જાગૃતિએ ઉગ્ર થઈ. આ બાજુ કષાય ઉગ્ર થયો બહારમાં, તો આ બાજુ જાગૃતિ નાને સાવધાની કરી, નહીં 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 આ નહીં, આ બાજુ જોરથી આટલું જોરથી જવાય નહીં. વાળા પુરુષો હતા, જબરજસ્ત પુરુષાર્થ વાળા પુરુષો હતા, એ સીધા અંદરમાં ઉતર્યા કે ધિકાર છે આ રાજ, આ લડાઈ, આ વૃત્તિ, આ બધી ધિકાર વાળી વૃત્તિ છે. અત્યારે જ આ કાંઈ ન જોઈએ, હવે કાલ ન ચાલે, હવે અત્યારે જ આ કાંઈ ન જોઈએ. ખલાસ થઈ ગઈ વૃત્તિ, અંદરમાં વળી ગઈ પુરુષાર્થ થઈ, એને બહાર ખેંચવા જગતમાં કોઈ સમર્થ નથી. પછી કોઈ દ્રવ્ય, કોઈ ભાવ, કોઈ સંયોગ, કોઈ પરિસ્થિતિ એવી સમર્થ નથી કે એના પરિણામને બહાર ખેંચીને લાવે છે. ક્ષણિક પરિણામને પલટતા વાર કેટલી, પરિણામ અંદર નું ફેર, હાથ ઊંચો ને ઊંચો રહી ગયો, પરિણામ ફરી ગયો અંદર. આમ જવાને બદલે આમ ગયો, પોતા ઉપર આવ્યો, બીજા ઉપર જવાને બદલે. અંતરનો મોક્ષ માર્ગ તો રાગથી પાર ચૈતન્ય સ્વભાવના આશ્રય પરિણમે છે, મર્યાદા જાણે છે એમાં. આ વાત છે કે અંતરંગમાં જે મોક્ષ માર્ગ છે એ આ શુભ રાગથી પાર છે, શુભ રાગથી આગળની કુટીનો છે, અને તે તો મારા ચૈતન્ય પરમ સ્વભાવના આશ્રય, પરમ તત્વના આશ્રય, પરમાત્મ તત્વના આશ્રય પરિણમતો ભાવ છે, એ મોક્ષ માર્ગ છે. જેટલો બહાર ગયો ભાવ શુભોપયોગ થયો, એટલો બંધ માર્ગ છે, એટલો શુભ બંધ છે, એ મોક્ષનો માર્ગ નથી. એમ બેને જુદા જુદા જાણે છે, એકમાં બીજાને ભેળવતા નથી. શુભરાગમાં ધર્મ માનીને ધર્મને ભેળવતા નથી, ધર્મમાં શુભરાગને ગણતા નથી. એમ બંનેની મર્યાદા જુદી જુદી જાણે છે. શ્રાવકના વ્રતમાં એકલા શુભરાગની વાત નથી. હવે આના ઉપરથી વ્રતની વાત સમજાવે છે કે પંચમ ગુણ સ્થાને શ્રાવકને વ્રતનો, વ્રતના જે પરિણામ થાય છે એમાં એકલા શુભરાગની વાત નથી. નિશ્ચય વ્રત જેને કહેવામાં આવે છે, વ્રત એટલે વીંટળાવું, પોતાના ચૈતન્ય સ્વભાવનો અંતર આશ્રય કરીને સ્વભાવમાં પરિણામ વીંટળાઈ ગયા તે નિશ્ચય વ્રત છે. અને એવી સ્વરૂપ સ્થિરતાના કાળે બાહ્ય કેટલાક વિષયોનો વિકલ્પ ઉત્પન્ન થતો બંધ થયો, નિર્વિકલ્પ થઈ ગયો ગ્રહણને વિશે, બાહ્ય પદાર્થ બાહ્ય વિષયના ગ્રહણમાં નિરીકલતા થઈ ગઈ, એનો વિકલ્પ જ ઉઠે નહીં ગ્રહણ કરવાનો, ત્યારે એ વાસ બાહ્ય પદાર્થના પ્રત્યેના શુભરાગયુક્ત પરિણામ અંશને વ્રતના પરિણામ કહેવામાં આવે. કોઈ એને એમ કે તમે આ વાપરો તો મારે એનો ત્યાગ, મારે એનો ત્યાગ છે તો એ શુભરાગ છે. ત્યાગ છે એટલે કે વિકલ્પને દબાવવું છે એમ નહીં, મને એનો વિકલ્પ જ નથી, એ સંબંધે મારે કોઈ વિકલ્પ નથી. પણ એ પર પદાર્થના ત્યાગમાં એકલા શુભરાગની વાત નથી, અંદરમાં સ્વરૂપને પરિણામ વિચલાઈ ગયા છે એ વાત મુખ્ય રાખીને ધર્માત્માને વ્રતના પરિણામ ગણવામાં આવ્યા છે. નિશ્ચય વ્રત પૂર્વક વ્યવહાર વ્રત છે, એકલો વ્યવહાર વ્રત છે અને અંદરમાં નિશ્ચય નથી, એને અહીંયા શ્રાવકના વ્રત કહેવામાં આવતા નથી. એટલે ત્યાં મોક્ષ માર્ગને વિશે વ્રતધારી શ્રાવક હોય છે એમ જે પંચમ ગુણ સ્થાનનું વર્ણન આવે છે, મહાવ્રતધારી મુનિ હોય છે એમ જે મુનિરાજનું વર્ણન આવે છે, એ બંને જગ્યાએ એમની નિશ્ચય પરિણતિ, શુદ્ધ પરિણતિ સહિતની શુભ પરિણતિ છે એમ સાથે સાથે ગણવું, એકલો શુભરાગ ત્યાં જ કહેવા માંગે છે એમ સમજવું. કેમ કે જે શુભરાગ છે તેને તો જૈન શાસનમાં પુણ્ય કહ્યું છે, એને કઈ ધર્મ નથી કહ્યો, એને જૈન ધર્મ નથી કહ્યો. વ્રતનો શુભરાગ થાય એને જૈન ધર્મ નથી કહ્યો, અથવા જિનેશ્વરની ભક્તિનો શુભરાગ થાય એને જૈન ધર્મ નથી કહ્યો, જિનેન્દ્ર દેવની પૂજાનો શુભરાગ થાય એને જૈન ધર્મ નથી કહ્યો, એમ કેવું છે? એ તો શુભરાગ છે, એને પુણ્ય કહ્યું છે. હે, હા, એને એ વ્યવહારના વિભાગમાં આવે છે, પણ વ્યવહાર ક્યારે? કે નિશ્ચય હોય ત્યારે. નિશ્ચયપૂર્વક વ્યવહાર છે, જેને નિશ્ચય નથી એને વ્યવહારનો જન્મ જ થયો નથી. નિશ્ચયરૂપ શુદ્ધ પરિણામ જેને થયા નથી, નિશ્ચય ધર્મ એટલે વાસ્તવિક વિતરાગતારૂપ ધર્મ જેને પ્રગટ નથી થયો, એને વ્યવહાર ઉત્પન્ન જ નથી થયો. એને વ્યવહાર જેવો દેખાવ છે એટલે એને વ્યવહારાભાસ કહેવામાં આવે છે. અસલી સોનું અને નકલી સોનું, અસલી હીરો અને નકલી હીરો, કેટલો ફેર? કે સાચા અને ખોટા જેટલો ફેર. એક સાચું છે ને એક ખોટું છે, કઈ કિંમત ન આવે. સાચા હીરાનો ઘરાક, ખોટો હીરો. એમ કે ભાઈ મેં તો આ 100 રૂપિયામાં લીધો છે, સાચો હોય તો એના 2 લાખ આવે, પણ મેં તો 100 રૂપિયામાં લીધો છે, તમને 90માં આપી દઉં. કે ભાઈ હું સાચા હીરાનો ગ્રાહક છું, તું 90માં હું 50માં આપતો, મારે એનો ઉપયોગ નથી, હું એવું કઈ વાપરતો નથી, એવી ચીજ ખરીદતો નથી, એવી ચીજ ખરીદું એમાં મારી કિંમત નથી. શું કહીએ કે એવો ખોટો હીરો 50 રૂપિયા વાળો હું ખરીદું, એમાં કોઈ મારી કિંમત નથી રહેતી, મારી કિંમત ઘટે છે, એમાં વધતી નથી. એના જે ગ્રાહક છે એમ એની કિંમત એમ ન અંકાય, કે ભલે એને નિશ્ચય ધર્મ નથી પણ ત્યાગ તો કર્યો ને, વ્રત તો પાડ્યું ને, એવી રીતે એને કિંમત અંકાય. હજી આપણે ત્યાં હજી થોડો ફેર રહી ગયો છે સમાજમાં. આ 10 લક્ષણમાં ઉપવાસ કરે છે ને, વ્રત કહેવાય ને, પછી ઉજવે છે પાછળ 10 દિવસ પૂરા થાય, કોઈ 5 કરે, કોઈ 8 કરે, કોઈ 10 કરે, જે કરે. પછી જેમ અન્ય સંપ્રદાયમાં, અન્ય એટલા કહેવાતા જૈન સંપ્રદાયમાં જેમ ઉજવે છે, એમ આપણે ત્યાં પણ પછી એની મહત્તા વિશેષ કરવામાં આવે છે, કરે છે. તો એ વખતે સ્પષ્ટ કરવું જોઈએ, સ્પષ્ટ સમજવું જોઈએ કે આ માત્ર શુભરાગ છે, એની મહત્તા ધર્મ ગણીને, વિતરાગતા ગણીને કે નિશ્ચય વ્રત ગણીને કરવામાં આવતી નથી. આમ તો મલાડમાં એક ભાઈ જુવાન છોકરા હતા, 25 વર્ષના, 10 દિવસનો ઉપવાસ કર્યા હતા. પછી કે ભાઈ એમને, એમનું બહુમાન કરો, આ ગુરુદેવનો ફ્રેમનો ફોટો એમને ભેટ આપો. હું તો જ કીધું, હવે તમારા હાથે આપો. પછી બે શબ્દ કહ્યા કે આ જે છે એને આપણે ખરેખર સાચા વ્રત કે ધર્મ માનીને બહુમાન કરવાનો વિષય રહેતો નથી. માત્ર શુભ ભાવ છે, માત્ર સાધારણ શુભ ભાવ છે એટલું સમજીને ચાલવાનું રહે છે. એથી વિશેષ કિંમત એની આંખે, અથવા તો એને ધર્મ કર્યો એમ માને, એને અથવા એને તપ કર્યો એમ માને. જો ને ઉપવાસને તો તપ કહે છે ને, કે એને તપ માને સાચું, તો ગ્રહિત મિથ્યાત્મનો દોષ લાગે. કેવો દોષ લાગે? ગ્રહિત મિથ્યાત્મનો દોષ લાગે. બારમાં તો એવું કરે છે કે જેવું સંપ્રદાય વાળા જેવી મહત્તા કરે એવું જ કરે છે. જેમ સંપ્રદાયમાં મહત્તા કરે કે એને પારણા, બધા એને પારણા કરાવે, પછી બધું એના એ પ્રમાણે ઘરમાં બધી ગોઠવણી આ તે બીજું ત્રીજું. જેને ખરેખર કોઈ તપ કર્યું હોય ત્યારે એ જાગૃતિ ત્યાં ઉપસ્થિત મોજુદ પ્રસિદ્ધપણે રહેવી જોઈએ. શું કે આ તપ નથી, માત્ર સ્વભાવ છે, એ ખરેખર તપ નથી. એટલું ચાલે સમજીને મુંબઈમાં રહેતા હોય, મુંબઈમાં જન્મ હોય, ક્યારેક આવ્યા હોય, ક્યારેક ન આવ્યા હોય. શું આવે તો શું છે કે 20 વર્ષે એક નવી જનરેશન પ્લેટફોર્મ ઉપર આવે છે. એ વાત પ્રસિદ્ધ હોવી જોઈએ, પ્રસિદ્ધ રાખવી જોઈએ. હા, એટલે તો કે એ સ્પષ્ટ કરે તો પછી જે બુદ્ધિ એ બરાબર છે, પણ સ્પષ્ટકરણ ત્યાં હોવું જોઈએ, થવું જોઈએ. એક વાર કે અનેક વાર વસ્તુ સ્પષ્ટ થાય તો કોઈ નવા હોય, કેમ કે એમાં તો સગા આવે, સંબંધી આવે, આડોશી આવે, પાડોશી આવે, ઘણા એ તો બધા પ્રકાર પછી અહીંયા તો ઉત્પન્ન થાય છે ને. બધા તો કઈ એ વિષયના જાણકાર હોતા નથી. આટલું કરે છે, 10 દિવસનો ઉપવાસ કર્યો છતાં એ ધર્મ નહીં, તો આના ગુરુએ ધર્મ કઈ વાતને સમજાવ્યું? કોઈ બુદ્ધિવાળો હોય તો એને કાંઈક વિચક્ષણ હોય તો એને અંદરથી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ જાય કે અરે 10 દિવસ જે માણસે ખાધું નથી એને એમ કે છે કે આ ધર્મ નથી, તો આને ધર્મ કયો? આ કઈ જાતનો ધર્મ, કેવો ધર્મ હશે આનો? કઈક સમજવા જેવો વિષય લાગે એમ કરીને કોઈ ઊંડો ઉતરી શકે. સુભરાગની વિતરાગતાની મહત્તા રાખીને એની મર્યાદામાં એને જાણે. શું એની મર્યાદા જાણે છે કે આ સુભરાગમાં પુણ્ય બંધ જગ્યા આથી વધારે કોઈ ધર્મની મર્યાદામાં આનો પ્રવેશ નથી. ન તો એ ધર્મ છે, ન તો એ ધર્મનો સાધક ભાવ છે. બસ બે વાત એને ચોક્કસ રહેવી જોઈએ. ધર્મ નથી, ધર્મનું કારણ પણ નથી. બસ પછી ભક્તિ જે આભાસથી જે મિથ્યાત્વથી જે પરિણામ થાય એ પરિણામ એને થાય નહીં.
પણ આત્માને દુઃખી કરવો એનું નામ ધર્મ કીધું કોણે?
આત્માને દુઃખી કરવો એને ધર્મ કોણે કહ્યું? એ કોઈ ધર્મનું સ્વરૂપ નથી કાંઈ. ધર્મનું સ્વરૂપ તો એવું છે કે જેમાં આત્મા નિજાનંદ અને નિજ સુખને, નિજ અમૃત સુખને ભોગવે એનું નામ ધર્મ છે. ખરેખર ધર્મ કોનું નામ છે? કે આત્માના સુખામૃતનો વેદન કરે અંદરનો, એનું નામ ધર્મ છે. ખરેખર દુઃખ ભોગવે એનું નામ ધર્મ નથી, દેહ કષ્ટનું નામ ધર્મ નથી ખરેખર. સંપ્રદાયમાં તો ચાલ્યું, સંપ્રદાયમાં એ ચાલ્યું, પણ હવે ગુરુદેવે એ વાત જ્યારે સ્પષ્ટ કરી ત્યારે એ વાતને સારી રીતે પકડવી જોઈએ કે જેથી જૂના સંસ્કાર છે જોર કરે નહીં. જ્યાં સુધી એ જે ધર્મદશામાં પોતે આવ્યો નથી ત્યાંથી, ત્યાં સુધી સંભવ છે કે જૂના સંસ્કાર પણ જોર કરી જાય. એટલે મુમુક્ષુ એ તો જરા વિશેષ જાગ્રત રહેવું જોઈએ. ફેર શું પાડ્યો? અમારા ગુરુએ જે સિદ્ધાંત સમજાવ્યો છે એ સિદ્ધાંત નું અહીંયા અમે બરાબર જાગૃતપણે સ્મરણ રાખીને ગુરુદેવની વાતને વિશેષપણે સ્મૃતિમાં રાખીને, ખ્યાલમાં રાખીને જે કરીએ છીએ એને ભૂલવા માંગતા નથી. એટલે તોપ નથી પણ આવો એક શુભ રાગ છે, ત્યાંથી શરૂઆત કરવી જોઈએ. આ ઉપવાસ એ તપ નથી પણ એક પ્રકારનો શુભ રાગ છે. તપ તો આત્મામાં વિશેષ કરીને લીન થતા પ્રતપન થાય તે જ પ્રત્યે આત્માનો તપનો અર્થ તે જ છે, એનો શબ્દાર્થ છે તે જ. તપ એટલે તે જ, આત્માનો તે જ પ્રત્યે એને તપ કહેવામાં આવે. આ તો એક શુભરાગ છે જે ધર્મ નથી, ધર્મનું કારણ પણ નથી. બસ આટલું સમજે એટલે એનું મહત્વ આથી વધારે કાંઈ આવવાનો પ્રશ્ન રહેતો નથી. શ્રાવકના વ્રતમાં એકલા શુભરાગની વાત નથી. જે શુભરાગ છે તેને તો જૈન શાસનમાં પુણ્ય કહ્યું છે, એને પુણ્ય તત્વ કહ્યું છે. એને સમર તત્વ નથી કહ્યું, એને નિર્જરા તત્વ નથી કહ્યું, એને મોક્ષ તત્વ નથી કહ્યું. ધર્મના તો ત્રણ પ્રકાર, ત્રણ તત્વમાં જ પરિણામ છે. સમર, નિર્જરા અને મોક્ષ એ ધર્મના પરિણામ છે. પુણ્ય એ ધર્મના પરિણામ નથી, જેમ પાપ એ ધર્મના પરિણામ નથી તેમ એમ લેવું. પુણ્યને, શુભરાગને તો જૈન શાસનમાં પુણ્ય કહ્યું છે, અને તે વખતે શ્રાવકને, એટલે એવા શુભરાગના પુણ્યના પરિણામના વખતે શ્રાવકને સ્વભાવના આશ્રયે જેટલી શુદ્ધતા વર્તે છે, શ્રાવકને સ્વભાવના આશ્રયે જેટલી શુદ્ધતા વર્તે છે, શુભ ઉપયોગ છે ત્યારે પણ તેટલો ધર્મ છે તેને, તેટલો ધર્મ છે અને તેટલો પરમાર્થ વ્રત છે. તે ધર્મ છે, તે પરમાર્થ વ્રત છે, તે સાચું વ્રત છે, તે ખરેખર વ્રત છે, એને નિશ્ચય વ્રત કહેવામાં આવે છે. અને તે મોક્ષનું સાધન છે એમ જાણવું, એ વ્યવહારે મોક્ષનું સાધન ગણવામાં આવે છે. જેટલો સ્વભાવનો આશ્રય છે એટલું, બાકી શુભ રાગ છે એને મોક્ષનું કારણ સાધન માનવામાં આવતું નથી. શુદ્ધતા વર્તે છે તેટલો ધર્મ છે અને તેટલો પરમાર્થ વ્રત છે. વ્રત એટલે નીકળાવું, જે પરિણામ સ્વભાવમાં મિત્રાઈ વળે એને વ્રત કહેવામાં આવે છે એમ છે. પણ એ શબ્દાર્થે પ્રસિદ્ધ નથી. સંપ્રદાયમાં વ્રત એટલે ત્યાગ કરવો, અમુક વસ્તુનો ત્યાગ કરે એનું નામ વ્રત પાડ્યું છે. એ ખરેખર એનો સાચો અર્થ નથી, સાચો અર્થ આ છે કે સ્વભાવમાં મિશ્રાઈ જવું એને વ્રત કહેવામાં આવે છે. આત્મા જે પરમ તત્વ છે, પરમેશ્વર તત્વ છે, એમાં પરિણામ અંતરંગમાં મિશ્રાઈ વળે. વિતરાગ દ્રષ્ટિ વાળો કહેવો, બીજી એટલે ગુણ વાળો કહેવો, વિતરાગ દ્રષ્ટિ એનો ગુણ થયો, અને બીજી બાજુથી સમ્યક દ્રષ્ટિને અવ્રતી અવિરત અથવા અસંયમી કહેવો એટલે અવગુણ વાળો કહેવો. આ બે વચ્ચે અવિરોધ પણ શું છે, કેવી રીતે અવિરોધ પણ છે? તો કે જગન્યપણે શુદ્ધતા પ્રગટે છે, પંચમ ગુણ સ્થાન યોગ્ય અને છઠ્ઠા સાતમા ગુણ સ્થાન યોગ્ય શુદ્ધતા પ્રગટે નથી એવું બતાવવા માટે એને અવિરતિ એવું વિશેષણ લાગે છે. પરંતુ એવું નથી કે ખરેખર એનું કોઈ અવગુણ દર્શાવવા માટે કહેવું છે, ઉપરની ભૂમિકાનો નિષેધ સમજાવવાનો જ આશય છે. એ ચોખ્ખું કહ્યું છે ગોમઠસારને, ગોમઠસારમાં સ્પષ્ટીકરણ કહ્યું છે નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી, કર્ણાનુયોગનો ગ્રંથ છે એની અંદર સમ્યક દ્રષ્ટિનું આ સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે અને દંશન મૂલોત્તમોમાં એનો આધાર લીધો છે. અને એ નક્કી કરીને એ પહેલા એને બહુમાન કર્યું છે કે કર્ણલબ્ધિમાં આવતા જે કર્ણલબ્ધિના અનુત્તર પરિણામે સમ્યક દર્શન પ્રગટ થાય છે એ કર્ણલબ્ધિમાં આવતા તેને જીન કહીએ છીએ. કર્ણલબ્ધિમાં આવતા એને જીન કયા, ગુમસા કેમ જીન કહીએ છીએ? પ્રશ્ન ઉઠાવ્યો, શા માટે તમે એને જીન કહો છો? કે જીનત્વ પ્રાપ્ત થયું હોવાને લીધે તેને જીન કહીએ છીએ, ત્યાં જીનત્વ શરૂ થયો. કર્મલબ્ધિમાં આવ્યા ત્યાં એને સમ્યક પ્રકારે સ્વાભિમુખ થઈને અંતર્મુખ થઈને અનંતાનુમનની એને દર્શન જેવા મોટા દુશ્મન ઉપર વિજય મેળવ્યો. પહેલો આવેલો સૌથી મોટો જે રાજા, દુશ્મનના દુશ્મનોમાં સૌથી મહાન, એના ઉપર ઘા કર્યો. પહેલા પહેલા તો કે એને જીનત્વ પ્રાપ્ત છે માટે અમે એને જીન કહીએ છીએ, છઠ્ઠા સાતમા ગુણ સ્થાનેથી લખે છે નિમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી, એટલે એમના સિદ્ધાંતોનો આધાર લેવામાં આવે છે. આધાર લીધો ધર્મમાં એની ગણતરી નથી, ધર્મીમાં એની ગણતરી નથી, ગુરુદેવ શ્રી મૂકી દીધા એમને. જૈન શાસનની અંદર એ વાત સ્પષ્ટ છે, એટલે તો કહું કે જૈન શાસનમાં તેને પુણ્ય કહ્યું છે, હું કહું છું એમ નથી. જૈન શાસનમાં એને પુણ્ય કહ્યું છે, શાસનની અંદર વિતરાગની આજ્ઞા છે. વિતરાગ દેવે મર્યાદા બાંધેલી છે, જીનેન્દ્ર પરમાત્માની બાંધેલી મર્યાદા છે, એ મર્યાદાનું ઉલ્લંઘન કરવાનો કોઈનો અધિકાર નથી. ઉલ્લંઘન કરીએ તો ઉલ્લંઘન કરીએ તો દોષ લાગે, અપરાધ થાય, બીજી સીધી વાત છે. પોતાને હિત બુદ્ધિ હોય, હિત બુદ્ધિનો સવાલ છે, પોતાનું હિત કરવું હોય તો ટકી શકે, ભૂલી જાય તો ભૂલી જાય. એકવીસમું વસ્તુ સ્થિતિની અચલિત મર્યાદાને તોડવી અશક્ય હોવાથી વસ્તુ દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે સંક્રમણ પામતી નથી. વસ્તુ સ્થિતિની અચલિત મર્યાદાને તોડવી અશક્ય હોવાથી કોઈ અન્ય દ્રવ્યને કોઈ અન્ય ગુણ રૂપે, અન્ય પર્યાય રૂપે, ગુણાંતમાં પર્યાય આવી જાય છે, ગુણાંતરમાં પર્યાય પણ આવી ગયો, એને સંક્રમણ પામતી નથી. નીચે એમ લખશે કે કોઈ કોઈને પરાણે ફેરવી શકતું નથી કે કોઈ પરાણે સમજાવીને એનો પર્યાય ઉગાડી શકતો નથી. જો એમ હોય તો તીર્થંકર દેવ મોક્ષમાં બધાને લઈ જાય. આખું જગત એ વખતે મોક્ષ પામી જવું જોઈએ. એમને બિરુદ પણ આપવામાં આવે છે કે આપ તો જગતગુરુ છો, પરમ ગુરુ છો, એટલે આપણા આપનાથી કોઈ ઉત્કૃષ્ટ ગુરુ તો કોઈ જગતમાં છે નહીં, છતાં બીજાને પર્યાય ઉઘાડવા કોઈ સમર્થ નથી. આમ છે એટલે સિદ્ધ પરમાત્મા થયા એ પોતામાં સમાઈ ગયા. હરિયન થયા ત્યારે સમાઈ ગયા છે, પણ પૂર્વે શુભરાગ કર્યો તો એનો બંધન છે, નિબંધન ઉદયમાં આવી. પૂર્વે શુભરાગ કર્યો તો બીજાને સમજાવવાનો, જાગ્રત અવસ્થામાં સમજાવી શકતો નથી એવી જાગૃતિ હતી અને શુભરાગ થઈ ગયો, એનું બંધન થયું, એનો ઉદય આવ્યો. પોતે તો અંતરમાં લીન છે, ડૂબેલા છે, સ્વરૂપે ડૂબેલા છે, પણ છતાં વાણી કુદરતી છૂટી તો પણ એમાં એમ આવ્યું કે કોઈ કોઈને સમજાવી શકતો નથી. એ વાણીમાં પણ એમ આવ્યું કે કોઈ કોઈને સમજાવી શકતો નથી. ગુરુદેવ શ્રી પ્રવચન કરતા કરતા આ વાત કરતા હતા, કોઈ એવો તર્ક પણ કરતા હતા કે સાહેબ તો આપ રોજ ઉઠીને બે વખત પ્રવચન કરો છો. તો કે પણ એ કહ્યું ને કે એ વાત રાખીને છે કે કોઈ કોઈને સમજાવી શકતો નથી. પોતાનો રાગ છે, કથન કરવાનો વિકલ્પ છે એ પોતાનો રાગ છે. બીજાને સમજાવી શકાય છે અને સમજાવી દઉં છું એ વાત ત્યાં બિલકુલ છે નહીં. એમાં પણ એમ જ કહેવામાં આવે છે કે હું કોઈને સમજાવી શકતો નથી. જો એક જીવને સમજાવી શકે તો બધા જીવને સમજાવી શકાય. જે રીતે એક જીવને સમજાવી શકાય એ રીતે બધા જીવને સમજાવી શકાય. જેમ આ એક લાકડું બાળી શકાય તો જે અગ્નિથી એક લાકડું બાળી શકાય એ અગ્નિથી જેટલા લાકડા હોય એટલા બધા બાળી શકાય. સીધી વાત છે. જો એક જીવને સમજાવી શકાય તો અનંતાને શું કરવાને સમજાવી શકાય. પણ એ વસ્તુ સ્થિતિની અચલિત મર્યાદા છે, ચલિત ન થાય એવી મર્યાદા છે કે જે તોડવી અશક્ય છે, એને તોડી શકાતી નથી. તેથી વસ્તુ દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે સંક્રમણ પામતી નથી. સમયસારમાં આ ગાથા છે, અન્ય વસ્તુ અન્ય દ્રવ્ય કે અન્ય ગુણે સંક્રમણ પામતી નથી. એમ જ છે, એમ જ છે. એટલે જરાય લગવાર નહોતો. બારમાં પુણ્યનો ઉદય હતો એક પ્રકારનો, બીજાનો અને એ પોતાનો તો ટોળેઠણા ભેગા થતા પોતાને જરાય લગવાડ નહીં. એ તો કોઈ દિવસ કોઈને કહ્યું નથી કે તમે અહીંયા રોકાવ, તમે અહીંયા રોકાઈ જાઓ, એવું કોઈને કહ્યું નથી. અને બહારગામ જઈને કોઈને કહ્યું નથી કે તમે સોનગઢ આવજો, એવું કોઈને કહ્યું નથી. સંપ્રદાયના સાધુ તો દુકાનદારી કેટલી કરે છે ખ્યાલમાં છે, આટલા હજારો માણસમાંથી અપવાદ ખાતર કોઈને કહ્યું નથી કે તમે સોનગઢ આવજો. અને સોનગઢ આવ્યા હોય પાંચ પચીસ દિવસ, મહિનો, બે મહિના, છ મહિના, બાર મહિના, ગમે એટલું રોકાઈને જતી વખતે આવે દર્શન કરવા, સારું કે જવું છે, તો એને એક દિવસ તમે વધારે રોકાઈ જાવ ને કાલ સારી ગાથા ચાલવાની છે એવું કોઈ દિવસ કોઈને કહ્યું નથી. કહ્યું છે પ્રસિદ્ધ છે, ગુરુદેવનો ઇતિહાસ પ્રસિદ્ધ છે. આ તો અમે તો અમારું કરીએ છીએ, અમારું કરવા અમે નીકળ્યા છીએ, અમારું અમે કરીએ છીએ. વચ્ચે આ રાગ છે, જે વાત સમજમાં આવી છે એ પ્રસિદ્ધ કરી છે. જેનું ભાગ્ય હોય એ ઝીલી લે તો એનો બેડો પાર થાય, નહીં તો સૌ સમુદાય અમારે કોઈની હારે કાંઈ લેવા કે દેવા નથી. સાંભળીએ એટલે આપણી યોગ્યતા હોય તો ઉલ્લાસ આવે. તો આમાં પણ પાત્ર જેવો છે, નિહિત કરનારા જેવો છે, પોતાનું હિત કરવાની ભાવનાથી આવે તો ગુણનો પ્રમોદ આવે, ગુણનો પ્રમોદ આવે. કે ભાઈ અત્યારે આવા એમ કે નિકૃષ્ટ પંચમ કાળમાં પણ લોકોને ભાવના થાય છે પરમ સત્યને સાંભળીએ, નહીતર અધ્યાત્મનો વિષય તો શુષ્ક લાગે અત્યારે, છતાં રસથી સાંભળે છે. તો એની વૃત્તિને જોઈને, એની ગુણ વૃત્તિને જોઈને, હિત બુદ્ધિ જોઈને પ્રમોદ આવે. એ તો કોઈ પણ ધર્માત્માને આવે. પણ એમ ન કહીએ કે હું તમને સમજાવી શકું છું, હું તમને સમજાવી દઉં, તમે અહીંયા રહ્યો તો હું તમને સમજાવી દઉં, એવું કોઈ દિવસ કોઈને કહેતા. કેમ કે જાણે છે કે આ તો વસ્તુની અચલિત મર્યાદા છે કે કોઈ કોઈને સમજાવી શકતું નથી. પોતાને ખબર છે કે પોતે તીર્થંકર દ્રવ છે, ખબર છે કે નહીં? હે, પોતાને ખબર હતી, છતાં હું સમજાવી દઉં છું એ વાત કોઈ દિવસ આવી નથી. એ વિશેષતા છે. રાગ ઉઠે, રાગ ઉઠીને એમ કે સમજાય છે એમ પણ કે, પણ છતાંય કે સમજાવી શકતો નથી, એ વાત અચલિત મર્યાદાને અચલિત રાખીને જ વાત છે, એમાં ફેરફાર કરીને વાત નહીં. દ્રવ્યાંતર એટલે બીજા દ્રવ્ય રૂપે, અને ગુણાંતર રૂપે એટલે બીજા ગુણ રૂપે. જેમ કે એના જ્ઞાનની પર્યાય છે, ગુરુના જ્ઞાનની પર્યાય છે, અને શિષ્યના જ્ઞાનની પર્યાય છે. એ બંને એકબીજાથી ગુણાંતર, બીજા બીજા ગુણ રૂપે છે. ગુરુનો જ્ઞાન ગુણ તો શિષ્યનો જ્ઞાન ગુણ નથી, કે જેથી એ જ્ઞાન ગુણ બીજા જ્ઞાન ગુણની પર્યાયને બદલાવે, ફેરફાર કરે, પરિણામ આવે, એવું કદી બનતું નથી. દ્રવ્યાંતર એટલે બીજા દ્રવ્ય રૂપે કે બીજા ગુણ રૂપે સંક્રમણ પામતી નથી. ગુણાંતરમાં પર્યાય પણ આવી ગયો, ગુણાંતર કહેતા ગુણ જે પરિણમે છે એમાં પર્યાય આવી ગયો. વસ્તુ એની મેળાએ સ્વતંત્ર ફરે, એની તાકાતે ફરે, ત્યારે સ્વતંત્રપણે એનો પર્યાય ઉભરે. વસ્તુ એની મેળાએ સ્વતંત્ર ફરે છે એમ કહે છે. જે એક પર્યાયથી બીજી પર્યાયે ફરવું થાય છે, પરિણામ પલટાય છે, દશા બદલાય છે, એ વસ્તુ સ્વતંત્ર બદલે છે. વસ્તુમાં એમ બદલવાની શક્તિ છે ને બદલે છે, એની શક્તિને બીજાની મદદની જરૂર નથી એમ કહેવું છે. એની શક્તિને બીજાની મદદની જરૂર નથી. વાળ હોય તો વેલો ચડે, અને વાળ ન હોય તો વેલો ઉડ્યા વગર ન રહી જાય, એમ કોઈ એવું બન્યું છે? એવું કઈ બનતું નથી. કેમ કે એકના બીજમાંથી એની તાકાત છે ઉગવાની, વાડ એને ઉગાડી દેતો નથી. કોની શક્તિથી ચડે છે? એની શક્તિ ચડવાની ન હોય તો વાડ એને ચડાવે? વાડ તો નિર્જીવ છે, એને કોઈ ચડાવવાનો પ્રશ્ન નથી. એ ચડે છે એની શક્તિથી ચડે છે. પણ કથમ ક્યાંય નિમિત્ત પ્રધાનતાથી થાય છે શાસ્ત્રમાં પણ, અને ક્યાંક કથન ઉપાદાનની પ્રધાનતાથી થાય છે. નિમિત્ત પ્રધાનતાથી કથન થાય ત્યારે વસ્તુની જે સ્વરૂપ મર્યાદા છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની, એ અચલિત રહે છે એમ જાણીને સમજવું જોઈએ. કથન તો એમ આવે કે પાણીનો લોટો આપો, લોટો પાણીનો થતો નથી, લોટો તો ધાતુનો જ હોય છે. કથન એમ થાય તો પણ જ્ઞાનમાં કાંઈ વસ્તુ સ્થિતિ બદલાતી નથી, જ્ઞાનમાં તો વસ્તુ સ્થિતિ નિશ્ચય છે, એ જ રહે છે. વચન વ્યવહારનું થાય છે અને જ્ઞાન નિશ્ચયનું થાય છે. સર્વત્ર વચન વ્યવહારનું હોય તો પણ જ્ઞાન તો નિશ્ચયનું જ થાય છે. હા, એમ કે ભક્તિથી એમ કે આપે અમને તાર્યા, આપે અમને દેખતા કર્યા, અમે અંધ હતા, આપે અમને દેખતા કર્યા, અમારા નેત્ર આપે ખુલી દીધા, એમ કે બધું કહેવાય. ભક્તિ એમ કરે, આપ અમારું કઈ કરી શકતા નથી, એમ ભક્તિ થાય. ભક્તિ તો ભક્તિની રીતે થાય, છતાં ક્યાંય દ્રવ્યાનુયોગ ના સિદ્ધાંત બદલાય છે એવું બનતું નથી. દ્રવ્યાનુયોગ ના સિદ્ધાંત જે દ્રવ સ્વરૂપ વસ્તુ છે એના બંધારણને નિરૂપણ કરે છે, એની દ્રવ્યગુણ પર્યાયની મર્યાદા જે છે એ મર્યાદા સ્પષ્ટ કરતા એ સિદ્ધાંતો છે. એ વસ્તુ એ ક્યારે બદલાતો નથી, એમાં ક્યારે ફેર પડતો નથી. કથનના પ્રકાર ગમે તેવો, શું સિદ્ધાંત એક પ્રકારે છે, સૂત્ર ફરે છે સિદ્ધાંત નહીં. શું સૂત્ર એટલે કથન શૈલી, સૂત્ર એટલે કથન શૈલી. કોઈ આચાર્ય કોઈ રીતે વાત કરે, કોઈ આચાર્ય કોઈ શૈલીથી વાત કરે, કોઈ જ્ઞાની કોઈ શૈલીથી વાત કરે, કોઈ જ્ઞાની કોઈ શૈલીથી વાત કરે. સિદ્ધાંત કોઈને કોઈ બદલતા નથી, કેમ કે બધાને જે વસ્તુનો અનુભવ થાય છે એ અનુભવમાં આવેલી વસ્તુ બધાની એક સરખી છે, એટલે બધાનું જ્ઞાન એક સરખું છે, બધાનું શ્રદ્ધાને એક સરખું છે. પણ કથનની અંદર વિભિન્નતા જોવામાં આવે છે. તો એની અંદર એ વિભિન્નતા જોઈને એક વાક્યતા ક્યાં છે એ સમજી લેવું જોઈએ. વસ્તુ એની મેળાએ સ્વતંત્ર ફરે, અહીંયા તર્ક થાય છે કે માટી ગમે તેટલો વર્ષ ખેતરમાં પડી રહે તો વગર કુંભારે ઘડો કોઈ દી બન્યો હોય તો બતાવી દો, આ પ્રશ્ન આવે છે. અથવા અનાજનો દાણો ઘરમાં કોઠીમાં પડ્યો ફળી જશે પણ ક્યારે ઉગશે નહીં. ખેડૂત એને ખેતરમાં વાવે તો ઉગે, જમીન બરાબર વાવવા યોગ્ય પોચી કરી ખાતર પાણી નાખી એને વાવે તો ઉગે, એમને ઉગતો નથી. આવી દલીલ આવે છે. પણ તેમ છતાં પણ જે ઉગે છે એની શક્તિથી ઉગે છે, માટીમાંથી ઘડો થાય છે એની શક્તિથી થાય છે. જો કુંભારથી ઘડો થાય તો ભોગાવાની રીતિમાંથી પણ ઘડો થવો જોઈએ, અને લાકડાના વેર ભૂસામાંથી પણ ઘડો થવો જોઈએ. પણ જે પરમાણુમાં ચિકાશનું છે ને લુખાશ છે એમાં કુંભાર કાંઈ ઘડો કરી દઈએ એવું બની શકતો નથી, એટલે એની શક્તિથી થાય છે. શક્તિ હોય ત્યારે નિમિત્ત હોય છે, કાર્ય થાય ત્યારે નિમિત્ત હોય છે, એટલી વાત છે. એટલે ગુરુદેવશ્રી એ વાતને એમ સમજાવતા કે નિમિત્ત હોય અને થાય ત્યારે નિમિત્તથી થયું એમ માને તો મિથ્યાત્વ છે, અને એ વખતે નિમિત્ત તરીકે નહોતું એમ માને તો પણ મિથ્યાત્વ છે. બળવાન તો દરેક પદાર્થ પોતપોતાની શક્તિ અનુશક્તિ લઈને પડેલો છે. એક પરમાણુમાં અનુશક્તિ છે, એક જીવમાં પણ અનુશક્તિ છે, એટલે કોઈની કોઈની શક્તિની જરૂર નથી. મહાવીર ભગવાનના સમોસરણમાં, મહાવીર ભગવાનના સમોસરણમાં કરોડો અબજો જીવો આવ્યા, એમાં કેટલાક પાયમાં અને કેટલાક આપણા જેવા એ વખતે કોરે કોરા બહાર નીકળી ગયા. એમ ખરેખર ન સમજવું, એક ઉપકાર માનવો વ્યવહારે બીજી વાત છે, પણ ખરેખર તમારે પર્યાય હું ઉગાડી નથી શકતો, તમારા જ્ઞાનની પર્યાય હું નથી ઉગાડી શકતો. શું એટલે તો અહીંયા કહેશે કે ત્રિલોકનાથ તીર્થંકર દેવ છે એ તો બધાને મોક્ષમાં લઈ જતો, જેટલા સમોસરણમાં આવ્યા એ બધાને નિર્વાણ પમાડી દે છે. હે, પણ એવું બનતું નથી, એનો અર્થ શું થાય છે? જો બધાને નથી લઈ જઈ શકતા એનો અર્થ શું? કેટલાક જાય છે એનો અર્થ શું? એક નિશાળની અંદર 50 વિદ્યાર્થી ક્લાસની અંદર બેઠા બેઠા ભણે છે, માસ્તર કોઈને ઓછું અડધું શીખડાવતું નથી, તો પાટે આ ઉપર લખે છે જેને શીખડાવું છે એ લખતો જાય છે, બોલતો જાય છે, લખતો જાય છે, બોલતો જાય છે. 50 માંથી 15 પાસ થાય છે, 35 ના પાસ થાય છે. માસ્તર ને શું ગુનો? જે પોતાની મેળે ભણે એને માસ્તરે ભણાવ્યો એમ ઉપચાર લાગુ પડે છે. જે રખડે ને જે ધ્યાન ન દે એ વખતે એને ન ભણે તો માસ્તરે એને ન ભણાવ્યો એમ કહેવું કે એમ ન કહેવાય? માસ્તરે તો ભણાવ્યો તો પણ એ ભણ્યો નહીં એમ કહેવાય છે. તો એ ભણ્યો નહીં, જેમ ભણ્યો નહીં એ સ્વતંત્ર છે, એમ ભણ્યો એ પણ સ્વતંત્ર છે. સીધી વાત છે. હું છે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ સમજે છે કેટલીક વાત. વિજ્ઞાનની અંદર અત્યારે ભૌતિક વિજ્ઞાનની અંદર એક કેટલીક પ્રક્રિયા કરવાની અંદર કેટલાક બીજા પદાર્થોને ઉપસ્થિત રાખવામાં આવે છે, એને કેટલિક એજન્ટ કહે છે. કેટલિક એજન્ટ કહે એટલે વિજ્ઞાનનો વિદ્યાર્થી સમજી જાય શું બરાબર છે. એ કેટલિક એજન્ટ શું કરે? માનો કે એ ચીજ મૂકી હોય તો એમાં એ એમને જ રહે, એમાં વજનમાં ફેર પડે ને એના ગુણમાં ફેર પડે ને કાંઈ ફેર પડે ને, એ પથ્થરની જેમ પડી રહે છે. પણ એની ઉપસ્થિતિ હોય તો બીજી પ્રક્રિયા થાય, બીજા બે પદાર્થો વચ્ચેની પ્રક્રિયા નિમિત નૈમિતિક સંબંધ દેખાય, અને એ ન હોય તો ન થાય. એટલે એ કહેવા દેતો તો ગુરુદેવ એક સિદ્ધાંત એવો પ્રતિપાદન કરતા હતા કે નિમિત્તનું નિમિત્તત્વ ન માને તો મિથ્યા દ્રષ્ટિ છે, અને નિમિત્ત ઉપાદાનમાં કામ કરે એમ માને તો પણ મિથ્યા દ્રષ્ટિ છે. આ વિજ્ઞાન જૈન દર્શનમાં છે. જે ભૌતિક વિજ્ઞાનમાં કેટલીક વાતો છે એવા સિદ્ધાંતો જૈન દર્શનની અંદર પણ છે. એટલે વસ્તુ એની મેળાએ સ્વતંત્ર ફરે, એની તાકાતે ફરે ત્યારે સ્વતંત્રપણે એનો પર્યાય ઉગડે, કોઈ પરાણે ફેરવી શકતું નથી કે કોઈ પરાણે સમજાવીને એનો પર્યાય ઉગાડી શકતું નથી. તમારી જ્ઞાનની પર્યાયને પકડીને હું વાળી દઉં એવી શક્તિ મારામાં કે કોઈનામાં નથી એમ વાત છે. કોઈની જ્ઞાનની પર્યાયને કોઈ ફેરવી શકે કે કોઈની જ્ઞાનની પર્યાયને કોઈ ન ફેરવી શકે એ પ્રશ્ન સ્થાને છે. બધા સ્વતંત્ર પરિણામે છે, સવળા પરિણામે કે અવળા પરિણામે બધા સ્વતંત્ર પરિણામે છે. જો કોઈને પરાણે સમજાવી શકાતું હોય તો ત્રિલોકનાથ તીર્થંકર દેવ બધાને મોક્ષમાં લઈ જાય ને, તો બધાને મોક્ષમાં લઈ જાય. તીર્થંકર જગદગુરુ પરમગુરુ છે, એમના જેવું વક્તવ્ય દિવ્યધણીનું, એમના જેવું કેવળ જ્ઞાન, એ છેલ્લી હદની પરિસ્થિતિ છે. જ્ઞાનની અને વાણીની એ જગતમાં છેલ્લી હદની પરિસ્થિતિ છે. એનાથી પણ બીજા જેવો સમજતા નથી, કોઈને સમજાવી શકાતા નથી. તો નીચેવાળાએ કોઈ અહંકાર કરવો કે હું બીજાને સમજાવી દઉં એ વાત તો વસ્તુના સ્વરૂપને મર્યાદાને તોડવાની વાત છે. પણ તીર્થંકર દેવ કોઈને મોક્ષમાં લઈ જતા નથી. પોતે સમજે ત્યારે પોતાનો મોક્ષ પર્યાય ઉઘડે છે. જ્યારે જીવ પોતે સમજે ત્યારે પોતાનો મોક્ષ પર્યાય ઉઘડે છે. હવે સમજવાની પ્રક્રિયાને જરાક તપાસી લ્યો કે કહેનાર એક્સ વાય ઝેડ ગમે તે હોય, કહેનાર ગમે તે હોય, જે માણસ સમજે છે એ કેવી રીતે સમજે છે? પોતાની સમજણથી નક્કી કરે કે સામાના શબ્દને વાત છે એ પોતે વિચારમાં લે છે, પછી વિશેષ વિચારીને નક્કી કરે છે કે આ બરાબર ગણાય કે બરાબર નહીં. આણે તો એમ કીધું, ફલાણાએ આમ કીધું, હવે એ વાત બરાબર છે, ઠીક છે, સાચી છે કે સાચી નથી એનો નિર્ણય કોણ કરે છે? અંતરંગમાં પોતે વિચારીને એનો નિર્ણય કરે છે કે વાત તો બરાબર લાગે છે. અથવા એને એમ લાગે કે નહીં મને આ વાત બરાબર નથી લાગતી. તો બે બે પ્રકારના એક જ વાત ઉપર બે નિર્ણય આવે છે. સાંભળનાર જીવોમાં કેટલાક જીવો એને બરાબર નક્કી કરે છે, કેટલાક જીવો એમ કહે છે કે નહીં આ બરાબર નથી કહેતા. તો બંને પોતાની સમજણની અંદર જ્ઞાનની પ્રક્રિયામાં જાય છે. પેલાની વાત તો પેલાના સ્થાને રહે છે. સંમત કરનારા અને અસંમત કરનારા બંને પોતાના જ્ઞાનની પ્રક્રિયામાં ગયા પછી એના નિર્ણય ઉપર આવે છે. એનો અર્થ કે પોતે સ્વતંત્ર કરે છે. જો પેલો કરાવતો હોય તો બધાનું રિઝલ્ટ એક સરખું આવે, પણ બધાનું પરિણામ એક સરખું આવતો અને પોતે પણ કોઈ પણ વાત સમજે છે ત્યારે એ સમજણની પ્રક્રિયામાં જઈને નિર્ણય કરે છે. એ તો પોતાના અનુભવથી બધાના અનુભવને સમજી શકાય એવી વાત છે. એનો અર્થ કે પોતે સ્વતંત્રપણે સમજે છે ત્યારે બીજાએ સમજાયો એવો ઉપચાર લાગુ પડે છે. એ ઉપચાર છે, વાસ્તવિકતા નથી. એમ કે ઉપાદાનનું કાર્ય નિમિત્ત કરે છે એમ માને તો મિથ્યાત્વ છે, પણ નિમિત્ત ઉપસ્થિત હોવા છતાં એનું નિમિત્તત્વ નથી એમ માને. એટલે ગુરુદેવ તો સાદી ભાષામાં કહેતા કે નિમિત્ત વગર માને તો પણ મિથ્યા દ્રષ્ટિ છે અને નિમિત્ત થી માને તો પણ મિથ્યા દ્રષ્ટિ છે. એમ બે વાત કરતા. હવે વાતને ખીલે ક્યાં બાંધવી એ પોતાને નક્કી કરવાનું છે.
ભગવાન